ને ગુરુમુખી, આપણે ત્યાં ઉપાસનાની પરંપરા છે અને ઉપાસનામાં ભગવદ ભજન કે કોઈ જ્ઞાન મેળવવું એનો લક્ષ્ય હોય છે. અહિયાં સુખસાગર ગુરુ મહારાજ સંતરામ મહારાજે પોતે જ મનમુખી કોને કહેવાય અને ગુરુમુખી કોને કહેવાય એનો સ્પષ્ટ ભેદ આપણને આ સત્સંગમાં સમજાવ્યો છે કે સાધન સાધે નહીં મનમુખી. જે મનમુખી છે, મનમોજી, એ માણસ ક્યારેય પણ સાત્વિકતા પ્રાપ્ત કરી શકતો નથી, એને શાંતિ પણ મળતી નથી. સુખ તો લાવવાનું જ ક્યાંથી હોય? પોતાને મન ફાવે એમ કરવા વાળો, એનું નામ છે મનમુખી. ગુરુની આજ્ઞા, ગુરુનો ઉપદેશ ઘણો જ કિંમતી અમૂલ્ય હોય, જીવનમાં ઉપયોગમાં આવે એવો હોય, જીવનને સ્પર્શે એવો હોય, છતાંય એ સાંભળ્યા પછીથી એને જરાય લક્ષ્યમાં ન લે એને મનમુખી કહેવાય. પોતાના જીવનની અંદર ઉપયોગી પોતાને માટે છે અને ગુરુ મહારાજે આપ્યું છે, છતાંય માણસ પોતાનું નુકસાન પોતાની જાતે કરે અને એ જે કંઈ આપેલી સલાહ સૂચન હોય એને અવગણી નાખે એને મનમુખી કહેવામાં આવે છે. ભાઈ, તારા ભલા માટે તને કહ્યું છે, પણ એને સમજાય જ નહીં. એક યુવાન છે, એને બે ત્રણ વ્યસન છે. કોઈ સજ્જન માણસો કે ભલા માણસ આ વ્યસન સારું નથી, તું તારા જીવનને ખરાબ ખરાબ કરી રહ્યો છું, તારી જીવાનીને બરબાદ કરી રહ્યો છું, આ વ્યસનથી તું તારા જીવનની અંદર કેટલાય રોગો ખરીદી લાવી રહ્યો છે, તો સમજ. તમાકુ કે મસાલા ખાઈએ, રોજ ખાઈએ તો કેન્સરને ખરીદી લાવવાનું, 5-25 રૂપિયાનું રોજ ખરીદી લાવવાનું, રોજ જાત્રે ખરીદી લાવવાનું, પછી જયારે ઉભરાય ત્યારે ડોક્ટર પાસે દોડવાનું, તો આના જેવો મૂર્ખ કોણ? કેન્સરને ખરીદવા રોજ જાતે જતો હતો, આખો દિવસ મહેનત કરી, પરસેવો પાડીને માં મૂલો પૈસો કમાયેલો, જાય દુકાને, ભાઈ કેન્સર આપો ને 5 પડીકા મારજો. તો આમ જાણી બુજીને કેન્સર ને ખરીદે, કહીએ કે ભાઈ આ નથી સારું, હમણાં જ 2 મહિના થયા, એક યુવાન છોકરો કરમસદમાં હતો, આપણા નજીક પરિચિતમાં, તે વખતે એને કહી લો, ભાઈ તું આ મસાલા છોડી દે ને, શા માટે કહું છું, દુખી થઈ જઈશ. પછી એને જયારે કેન્સર થયું ને હોસ્પિટલમાં જવાનું, ત્યારે એનો ફોન આવ્યો, લગભગ 20-25 વર્ષે, કે બાપજી તમે તે વખત કહ્યું હતું તે દાડે માન્યું હોત તો મને કેન્સર ના થયું હોત. એમ એને ફોન કર્યો. આનું નામ કહેવાય મનમુખી. પછીથી હમણાં 1 મહિના પહેલા સમાચાર આવે કે કેન્સરમાં જીવન પૂરું કરી નાખ્યું. કેટલું સરસ કહેવાય, મોતને ખરીદી આણ્યું. આવો સોદાગર બીજો કોઈ? જિંદગીને વેચે કે લે, આયુષ્યને વેચી દે કે લે, પણ લાય મારે મોત જોઈએ છે. જો માણસને આવી સરસ મજાની એના જિંદગીમાં ઉપયોગી, એનું આયુષ્ય બચાવવાની, એની આરોગ્ય બચાવવાની સારામાં સારી વાત કહેવામાં આવે, છતાંય ન માને, એનું નામ મનમુખી. બસ પોતાને ફાવે એમ વર્ત્યા કરે. આપણા શાસ્ત્રો કહેતા હોય, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માદ એતત્ ત્રયમ ત્યજેત. ગીતાના 16મા અધ્યાયની અંદર કહ્યું. કામ ક્રોધ અને લોભ એ નરકના દ્વાર દરવાજા છે ત્રણ. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ, નરક આપણો નાશ કરવા વાળા આ ત્રણ દરવાજા મૂકેલા છે. અને એટલા માટે તું એને છોડ. હવે આટલી સરસ ભગવાન કૃષ્ણએ પોતાના શ્રી મુખે ગીતામાં આપણને આજ્ઞા આપી, છતાંય એ ક્રોધ, એ લોભ, એ વાસનાઓ એને સંયમમાં ન રાખતા હોઈએ તો પછી મોત સામે જલ્દી આવવાનું છે. પોતે સુખભોગો ભોગવી ખરીદી લઈ મોતને નજીક લાવતો હોય છે. બાકી આપણા વેદ શાસ્ત્ર ઋષિઓએ તો 100 વર્ષનું આયુષ્ય જીવવાનો આપણને હક આપ્યો છે. 100 વર્ષનું આયુષ્ય જીવવાનો આપણને હક આપ્યો છે. પણ એ જયારે 100 કરતા ઓછું જીવે છે ત્યારે સમજી લેવાનું એની પોતાની કોઈ પણ ક્ષતિ સંયમ વગરનું જીવન કે એના આયુષ્યને એટલું કાપી નાખ્યું. આજે આ યુવાનો સૌથી વધારે આગળ મોખરે મરવાની અંદર છે, શું તેનું કારણ શું છે? કોઈ પણ જાતનો ખાવા પીવાનો વ્યવહારનો કોઈ કોઈ સંયમ નથી. મન ભાવ્યું તારે જે ભાવ્યું જે આવ્યું તે ખાધા જ કર્યું ખાધા જ કર્યું. આ બધું અત્યારની આખી આ યુવાન પેઢી મનમુખી છે. સમજતી નથી કે આ ખાઈશું કે આ પીશું તો શરીરની અંદર વિકૃતિઓ ઉત્પન્ન થવાની છે, શરીરને ખરાબ કરી નાખશે, મોત વહેલું આવશે, જિંદગી ઓછી થઈ જશે, આરોગ્ય બગડી જશે, એવું કોઈ કહેતા કોઈને મનમાં સહેજે આવતું નથી. અને આ તો લેવાય તો શું કહેવાય, એને શું કહેવાય, પેલું કે છે મેન્યુ કહેવાય તો મેનર કહેવાય, કે જોઈએ જ ચાલતું હશે. વરઘોડામાં જોઈએ, બધે જોઈએ, એને સ્ટેટસ કહેવાય. એટલે બધું તારું સ્ટેટસ મનમુખી થઈને મેં બાળી મેલી છે બધું. તો આવી વિકૃતિઓ, આ વ્યસનો માણસના જીવનનો અસંયમ, એ જ મનમુખી અવસ્થા. જ્યારે જ્યારે પણ આપણે વ્યસન તરફ દોડીએ, જ્યારે જ્યારે આપણો વિવેક સંયમનો હોય, પણ વિવેક પૂરા સ્તર હોય, એટલો બધો સંયમ નહીં, એવો વિવેકથી બહાર પણ નહીં. લગ્નના મંડપની અંદર વરકન્યાને પરણાવતી વખતે વર મહારાજ વિધિ કરાવે છે ત્યારે બોલે છે, ના અતિચરામી, ના અતિચરામી, ના અતિચરામી, 3 વાર બોલાવે છે. આ વેદ મનુસ્મૃતિમાં લખેલું છે. હું ગ્રહસ્થને સ્વીકાર કરું છું પણ એનો અતિશય ઉલ્લંઘન, એની સીમારેખા નહીં ઓળંગવી, ના અતિચરામી, નહીતરે શરીરને નબળું કરી નાખશે. શાસ્ત્રોએ છૂટ આપી ગ્રહસ્થાશ્રમની, પણ સંયમ. અને જ્યારે આટલી બધી સૂચનાઓ આપણને શાસ્ત્ર આપતું હોય, લગ્ન વિધિ આપતું હોય, છતાંય માણસ સંયમ પૂર્વક જીવન ન જીવી શકતો હોય તો એ મનમુખી કહેવાય. તો એ અહીંયા આગળ કે આ જે સાધન ઉપદેશ જે કઈ સાચી વાત આપવામાં આવે, છતાંય એ ન માને, જે સાચી વસ્તુ આપી એનું નામ સાધન, કે ભાઈ આટલું સંભાળજે, આટલું કરીશ ને આટલું કરજે, એને સાધન આપી દીધું. પણ એને ન માને તો કે સાધન સાધે નહીં મનમુખી. કારણ એના મન ઉપર એનો પોતાનો સંયમ ના હોય. કેમ કેમ પીવો છો તમે? કે ભાઈ હવે આ દુઃખ છે ને સહન નથી થતું, આ બહુ ટેન્શન રહે છે ને, આ બીજા બધા ટેન્શન વાળા નથી, એમને કેમ એ નથી પીતા તોય ચાલે છે? કુટેવ પાડી દીધી કે જેની આવશ્યકતા નથી અત્યારે તમારા જીવનમાં, તમારે હતી આ કુટેવ? ના. ક્યાંથી આવી? નબળા મનને કારણે. મન નબળું હોય ને તો જ માણસ વિષયો એ વ્યસનોની અંદર ફસાય. મન મક્કમ હોય, મન સશક્ત હોય, નહીં નહીં એટલે નહીં. ઘણા બધા એવા માણસો અહીંયા આગળ બાહુભાઈ કરીને મહારાષ્ટ્રની સાથે રહેલા, આખી ગીતા કંઠસ્થ બોલી જતા. સવારમાં મંદિર ખોલે ત્યારે એમની સાખીથી જાળી ખુલતી. એ બાહુભાઈ શરૂઆતમાં અમેરિકાની અંદર આફ્રિકામાં જવાનો બહુ રસ હતો, ત્યારે એમને સારી બેંકમાં બહુ ઊંચી સારી નોકરી મળેલી. પછી એ લોકો રવિવારે ભેગા થાય, અંગ્રેજો બધા ભેગા થાય તો પાર્ટી હોય, તો એની અંદર બધા એની પાસે આમ પ્યાલા ભરાઈને આવી જાય, મુકાઈ જાય, બધું ગોઠવાઈ જાય. અને આ એના ડિવિઝનલ કંટ્રોલર તરીકે બહુ સારો મોભમાન, એની ખુરશી ટેબલ જુદું જ હોય, પણ એની એની પાસે લીંબુનું જ પાણીનો પ્યાલો આવે, બીજું કશું જ નહીં. પછી પેલા બધા તો પોતાની મસ્તીમાં આવી જાય. પછી કે વાહ મિસ્ટર દેસાઈ, તમે કઈ બહુ બહુ મક્કમ છો, કે છે તમે તમે આને બસ કે મને સંસ્કાર મળ્યો છે, મને આદેશ ગુરુમુખી, કે ભાઈ આનાથી નુકસાન થાય છે, આનું નામ વ્યસન કહેવાય છે, માટે આને અડવાનું નહીં. ગમે તેવી મોટી પાર્ટી હોય, એની અંદર વચ્ચે ગયા હઈએ તો આપણને અનુકૂળ ના હોય, જે આપણા સંયમની બહારની બાબત હોય એને નહીં અડવાની, એનું નામ છે ગુરુમુખી. અને એ જ પોતાનું સાધન સાધી શકે. આ શરીર એ સાધન છે. જો શરીરને સુવ્યવસ્થિત રીતે વ્યસન સિવાય સંયમથી સાચવ્યું હશે તો લાંબુ ટકશે. સંયમથી સાચવ્યું હશે તો જીવન લાંબુ ટકશે. આ બધા કંઈક પ્રારંભમાં આટલું જ લખીને આવ્યો હતો, આટલું છે, ના ના, એના પોતાના અસંયમ અને વ્યસનોને કારણે જ એ વહેલો મરે છે. જે કઈ પ્રાકૃતિક મૃત્યુ છે વહેલા મરવાની પાછળનું કારણ, આકસ્મિક જુદી વસ્તુ છે. બાકી આપણને કહ્યું ને, જીવે માં શરદમ સત, 100 વર્ષનું આયુષ્ય ભોગવો સુખેથી નિરામય નિરોગી. તો એ છે સાધન ઉપાસના. પણ જયારે માણસ આ બધી વિકૃતિઓમાં ફસાય, આટલી બધી સૂચનાઓ મળી હોય, આટલી બધી આજ્ઞાઓ હોય, વડીલોની આટલી શિખામણ હોય, સમજાવ્યા હોય, છતાંય ન માને, ત્યારે એને કહેવાય કે સાધન સાધે નહીં મનમુખી. એને કેવો કેવો મન, વિકૃત મનવાળો, અસંયમી માણસ, કે જેને પોતાની જાત માટે કશી ગતાગમ નથી. હા, વ્યસનથી માંદો પડે તો હોસ્પિટલમાં જાય કે મારી તબિયત ખરાબ થઈ છે, પણ ખરાબ થતા પહેલા હાચવી હતી ને, તો હવે ખરાબ થયા પછી હોસ્પિટલમાં જઈને પૈસા ખર્ચીને હાચવવાનું, પાછું કેટલું તો કહણાવવાનું, દુઃખી થવાનું જુદું. તો મહાભારતમાં બહુ સરસ વાક્ય, એક શ્લોક છે, પ્રક્ષાલનાધિપંકસ્ય અસ્પર્શાત દૂરમ ભરમ, કીચડમાં હાથ નાખીને પછી ધોવા જવું એના કરતા કીચડમાં હાથ ન નાખવા વધારે સારું. પ્રક્ષાલનાધિપંકસ્ય અસ્પર્શાત દૂરમ ભરમ, એક કાદવને ગંદકીને અડવું જ નહીં એ વધારે સારું છે. માનો કે ગંદકીને તમે કાદવની અંદર હાથ નાખ્યા અને સમજણ પડી ધોવા ગયા, પણ એની દુર્ગંધ જવાની છે, બોલો જી. એટલે ડાયો માણસ તે કે જે ભાઈ આ કીચડ છે, ગંદકી છે, એમાં પડાય નહીં, એને અડાય નહીં, બસ એટલી સમજ આવે તો ડાપણ. કીચડ કેવા પ્રકારનો હોય એ માણસે પોતાની જાતે વિચારી લેવાનું. કોઈ પણ વ્યસન એનું નામ કીચડ. અંદર પડીને જાત રગદોળવી, ખરડવી, રોગવારી કરવી, પીડાવું, એના કરતા સમજુ માણસ એની અંદર પડે જ નહીં. તો આ વ્યસન મુક્તિની વાત છે. પણ જયારે આટલું બધું કહેવામાં આવ્યું છતાંય ન માને, માર તો 10 ગુટકા હજુદીમાં જોઈએ જ, આપણને તો ચાલે જ નહીં, ભલે 10 ના 15 લેવા હોય તો લે, પણ આપણે તો જોઈએ. હા ભાઈ, તું બહુ તું બહુ જ બહાદુર લડવૈયો કહેવાઉ, તારી વાત થાય અમે તારી કાઢી, તો અમે તો પાંગળા માણસ છીએ, તમે એટલું થાય ને 20 રૂપિયા પડી કાને એટલે, પણ 11 તો જોઈએ જ આપણે, લેર કરવાની, મોડું આટલું ખૂલતું તમે પરાણે ડૂચો મારે, પરાણે ડૂચો મારે, લાવ હાપુચું ખુલતું બંધ થઈ જાય ત્યાર પછી ખબર પડે કે હવે ડાક્ટર સાહેબ શું કરવા ખરીદે, તો ડાક્ટર ને વધવા પડ્યા. સાધન સાધે નહી મનમુખી, તો આ મનમુખી ની વ્યાખ્યા આપી. મનમુખી કોને કહેવાય? ચાલે પોતાને મન, બસ મન માન્યું, મન ભાવતું કર્યા કરે. ઘરમાં વડીલો માતા પિતા ઘણું સાચી વાત કહેતા, એક ભણો બેટા, લેસન કરો, વાંચવા બેસો, પણ વાંચીએ નહીં, લેસન કરીએ નહીં, ભણીએ નહીં, નવાશ થઈને આવીએ, બસ મારે વાંચવું છે તું વાંચીશ, અત્યારે ટીવી જોવા દો, બહુ સરસ કાર્ટૂન આવે છે, અત્યારે વાંચવા નથી. ચાલે પોતાને મન, પણ એ પોતાની મરજી પ્રમાણે ચાલે, શું થાય? વિદ્યા ઘટી જાય, ક્લાસ ના આવે, એટલે વાંચવાનું હોય ત્યારે ટીવીને છોડી દેવું પડે, પોતાના મનથી નહીં, મમ્મી પપ્પા કે એ પ્રમાણે ચાલવું પડે. ચાલે પોતાને મન, અને અરે પોતાની મરજી પ્રમાણે ચાલે એને કહેવાનું શું રહ્યું? પૈસા થાક્યા ને કઈ કઈ ને પરીક્ષા નજીક આવી તોય વાંચતો નહીં, તેને કહેવાનું શું રહ્યું? અવળા થઈ, બસ અવળું જ ચાલવા જોઈએ, વાંકું જ ચાલવા જોઈએ, ક્યાંયથી વિરુદ્ધમાં. હમણાં જ અઠવાડિયા પહેલા પરિવાર કુટુંબ આવ્યું કે છે મહારાજ, આ એક છોકરી 12મા છે ને કોલેજમાં છે, એટલો બધો ગુસ્સો કરે છે ને કશું સાંભળતી જ નથી ને, કોઈ કોઈ વાતે કઈ કરવાનું જ નહીં, અવળું જ ચાલવાનું. કહો ભગવાન, આ છોકરી એની જીવનની દશા કઈ થશે? કશું માનવાનું નહીં, સામું જ બોલે છે કે છે. હવે એ સમસ્યાને કેવી રીતે ઉકેલવાની? અવળા થઈ રહ્યા જન, ચાલે પોતાને મન, એને કહેવાનું શું રહ્યું? અરે બીજું કહેવાનું શું? જે મા બાપને અવગણે, મા બાપની અવહેલના કરે, આટલું કહેવા છતાંય સામા થઈ જાય, કશું ના માને, એ છોકરાની જિંદગીમાં થશે શું? એમને એ ચિંતા થાય. હજુ આટલી નાની ઉંમરે હજુ તો ભણે છે, બસ વિરુદ્ધ જ મા બાપ, પણ એ ભૂલ કોની? મા બાપની, કે છોકરા પ્રત્યે પહેલેથી કાળજી રાખી નહીં. ત્યારે અત્યારે હામા થતા થઈ ગયા ને, હામું બોલતા થયા, પણ પહેલેથી જ કાળજી રાખી હોત તો આ ફરિયાદ તમારે કરવા આવું જ ના પડત. પણ એવો જેનો સ્વભાવ થઈ ગયો છે, એવા અવળા થઈ રહ્યા, એને ગમે એટલું સમજાવવામાં આવે તો પણ અવળો જ ચાલે, અવળો જ ચાલે. રાગ રાગણી મહાભારતમાં જે લેખક છે એને એક બહુ સરસ પાત્ર લખ્યું છે, અવરચંડી લખ્યું છે, અવરચંડી. એની પત્ની હોય છે, તે ઘરમાં પતિનું કશું સાંભળે જ નહીં, એ કે એનાથી અવળું જ કરવાનું, કે જો આજે તો નિરાશ છે, કોઈ મહેમાન કે કોઈ આવવાનું નથી, એટલે જે કંઈક સામાન્ય બનાવજો, તત્તેદાર દાળ દૂધ પાક પૂરી અને ભજીયા ને બધું બનાવીને. એટલે પેલો બિચારો મૂંઝાય, આ શું કરવું? પછી કે ભાઈ આજ તો મહેમાનો આવવાના છે ને, ફલાણા છે, ઢીકણા છે, એટલે જરા સારું બનાવજે, તત્તેદાર હાવ ખીચડી જ રાંધી હોય. મહાભારતમાં રાગણ અને અવરચંડી કહ્યું છે, તો મતી જેની અવરચંડી થઈ ગઈ હોય, બુદ્ધિ અક્કલ કે કોઈ સારું કે સાચું કે, છતાં એનાથી અવળું કરવું, એનું નામ અવરચંડી. અને એ અવરચંડી બીજું કોઈ નહીં, આપણી બુદ્ધિ જ. ધર્મ આપણને સાચું કહેતા હોય, શાસ્ત્રો સાચું કહેતા હોય, ગુરુ મહારાજ આપણને સાચું કહેતા હોય, આપણા નિયમો પણ જે કઈ ગીતામાં આવે સારું કહેતા હોય, પણ એનાથી અવળું જ ચાલવું, એનું નામ અવળચંડી, અક્કલ આપણી બુદ્ધિ. બુદ્ધિ સાપાર્થતામસી સર્વાર્થાની પરિતાંશ્ય, ગીતા અધ્યાય 18:54 શ્લોક. તમને સત્ય સારું કહેવામાં આવે, તમારા હિતનું કહેવામાં આવે, છતાંય અવળો જ એનો અર્થ લઈને અવળી ઉકલ ચાલે તો કે બુદ્ધિ સાપાર્થતામસી સર્વાર્થાની પરિતાંશ્ય, જે કહેવામાં આવે ને એનું અવળું જ સમજે, સર્વાર્થાન વિપરીતાંશ, એનો અર્થ જ અવળો કરે તો ભગવાન કહે છે એ બુદ્ધિ એની બિલકુલ તામસ બુદ્ધિ છે, કચરો બુદ્ધિ છે, હલકી બુદ્ધિ છે, અને માણસ દુઃખિત થવાનો. તો અહીંયા આગાડી સાધન સાધે નહીં મનમુખી, ચાલે પોતાને મન, તેને કહેવાનું શું રહ્યું, એને કઈ સલાહ આપવાની હતી. મા બાપે થાકે, કઈ કઈ થાક્યા, અમારા જીભના કૂચા વળી ગયા, છતાંય હાંભળતો નથી, હવે જેમ ફાવે એમ કરે, એને કહેવાનું બસ, એને કહેવું શું. ઘણી બાબતો હોય છે, ઘણા માણસો સાચી હકીકત કહેવામાં આવે છતાં પણ એને ગળે ન ઉતરે, ત્યારે એ માણસ પોતાનું જીવન મનમુખી બનાવી નુકસાન કરતો હોય છે. જય મહારાજ.